સરિતા, પ્રેમ જીવન સ્વામી. ઉદાધર્મનો મુખપત્ર જીવનવાણીમાં લાંબા સમયના અંતરાલ પછી સરિતા કોલમ લખવાનો અવસર આવ્યો છે. સમયના ચક્રવ્યૂહમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા, ઘણા પાણી વહી ગયા. 2014નો ભારતમાં અધ્યરૂજી મહોત્સવ અને 2018નો મનોરથ પંચપૂર્ણ મહોત્સવ અમેરિકામાં સમાજે ઉજવ્યા. નવી ચેતના અને જાગૃતિનો સંચાર થયો. આ ચેતના અને જાગૃતિની ગતિ મંદ છે એટલે તેનો રણકાર સંભળાતો નથી, પરંતુ વિચારવંત બુદ્ધિજીવી યુવા વર્ગના વિરાટ આંદોલન જરૂરથી ઊભું કરી શકાયું છે, તેમાં સફળતા મળી છે. જીવનવાણી નવા તંત્રી મંડળના વહીવટમાં સુચારુ રૂપે ચાલે અને સમાજમાં નવી ઉભરતી પેઢીને નવું માર્ગદર્શન મળે અને સામાજિક આધ્યાત્મિક વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવું છું. આ સાથે નવી ઉભરતી પેઢીને આવનાર સમયમાં સામાજિક અને આધ્યાત્મિક કપરા સંજોગોનો સામનો કરવાનો છે. આજના ડિજિટલ યુગમાં વિજ્ઞાને જેટલી પ્રગતિ કરી છે તેટલી જ ગતિથી સમાજમાં નવી નવી અંધશ્રદ્ધા અને વહેમોએ પણ ગતિ કરી છે. મંદિરો અને આશ્રમોનો વ્યાપ વધ્યો છે, છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે આધ્યાત્મિકતાનું સ્તર ઉપર જવાના બદલે નીચે ગયું છે. ટીવી, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવી સોશિયલ મીડિયામાં ભેળસેરીમાં મરી મસાલામાં નવી પેઢી ભ્રમિત થઈ ગઈ છે. આશ્રમો અને મંદિરોમાં મઠાધિપતિઓ, મહંતો, પૂજારીઓ અધ્યાત્મ છોડીને વિસ્તારવાદ તરફ વળ્યા છે, ત્યારે ઉદાધર્મ રામકબીર પરંપરાને તેના મૂળ તત્વજ્ઞાનથી સતત અપડેટ રાખવું જરૂરી બન્યું છે. ટીવીમાં આવતી સિરિયલો અને સોશિયલ મીડિયાએ સંસ્કૃતિનો દાટ વાળવાનું કામ કર્યું છે અને દર્શકોએ પણ લોલીપોપ આપતી ફાલતુ અને વાહિયાત સિરિયલોની વાર્તામાં ઊંડું જ્ઞાન અને અધ્યાત્મ દર્શન દેખાય છે તે ઘાતક છે. અત્રે ઇંગ્લિશના બે શબ્દો ઉપર થોડું મનન અને ચિંતન કરવું છે. એક, રિલિજિયન. ગુજરાતીમાં તેનો સીધો સાધો અર્થ ધર્મ થાય છે. આપણી મૂળ ભાષા સંસ્કૃતમાં ધર્મ અર્થ શું થાય છે તે આજના કહેવાતા પંડિતોને પણ ખબર નથી, માટે વિષય રૂપાંતર કરીને તેમાં પડવું નથી. પરંતુ રિલિજિયનનો વિરુદ્ધાર્થી શબ્દ છે એથિસ્ટ, ઇન્ફિડેલ, સેપ્ટિક. આમ અંગ્રેજીમાં રિલિજિયનના વિરુદ્ધમાં ત્રણ શબ્દો વિવિધ રૂપે વપરાય છે. જે ઈશ્વરમાં માને છે તેના અસ્તિત્વનો સ્વીકાર કરે છે તેને ધાર્મિક કહેવાનું પ્રચલિત છે. અંગ્રેજીમાં રિલિજિયસ, આપણી ભાષા અનુસાર વાત કરીએ તો રિલિજિયન અને એથિસ્ટ એટલે કે નાસ્તિક બંનેના અનુવાદોનો મેળ આપણી ભાષા પ્રમાણે થતો નથી. રેશનલ નો અર્થ નાસ્તિક એવો અર્થશાસ્ત્ર સંમત નથી, કેમ કે એથિસ્ટ નો ઓક્સફર્ડ પ્રમાણે અર્થ જોઈએ તો એ અ પર્સન હુ ડિસેલિયસલી ઓર લેક્ડ બિલીફ ઇન ધી એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ ઓર ગોડ્સ, અને કેમ્બ્રિજ પ્રમાણે સમવન હુ ડઝ નોટ બિલીવ્સ ઇન એની ગોડ ઓર ગોડ્સ. આ થયા અંગ્રેજી ભાષાના શબ્દકોશ આધારે તેનું અર્થઘટન. વેદ અને વૈદિક સાહિત્યને સમજવા માટે યાસ્કાચાર્ય દ્વારા લખાયેલ ગ્રંથ નિરુક્ત અનુસાર જોવા જઈએ તો ઉપરોક્ત બંને અંગ્રેજી શબ્દોના અર્થોનો મેળ આપણી વૈદિક પરંપરા અને માન્યતા સાથે મળતો નથી. વૈદિક પરંપરા અનુસાર નાસ્તિકની વ્યાખ્યા નિરુક્ત ગ્રંથમાં યાસ્કાચાર્ય સમજાવતા કહે છે કે વેદને નહીં માનનારા નાસ્તિક છે. કેમ્બ્રિજ શબ્દકોશ આ પ્રમાણે વ્યાખ્યા આપે છે, ધ મેઇન સ્કૂલ ઓફ ઇન્ડિયન ફિલોસોફી ધેટ ડુ નોટ બેઝ ધેર બિલીફ્સ ઓન ધ વેદાસ વેર રિગાર્ડેડ એઝ હિટરડોક્સ બાય બ્રાહ્મિન્સ. આસ્તિક અને નાસ્તિક શબ્દોની વચ્ચે બીજો એક શબ્દ પણ સમજવો ખૂબ જ જરૂરી છે. અંગ્રેજીમાં રેશનલ શબ્દનો વિરુદ્ધાર્થી તરીકે હિટરોડોક્સ નથી. ગુજરાતી શબ્દકોશ અનુસાર રેશનલનો અર્થ સમજદારી, બુદ્ધિસંપન્ન, બુદ્ધિગમ્ય વગેરે આવ્યા છે, જ્યારે હિન્દી શબ્દકોશમાં તર્કસંગતતા, તાર્કિકતા, તર્કશક્તિ, તર્કયુક્ત, ચેતન તત્વ, વિવેક તર્કી શક્તિ, ચેતના કહ્યો છે. આ લેખની પૂર્વભૂમિકાને છોડીને હવે મૂળ મુદ્દા પર આવીએ. આપણે ઉદાભક્ત કે ભગત તરીકે ઓળખાઈએ છીએ. સદગુરુ શ્રી જીવણજી મહારાજે સ્થાપેલી પ્રણાલિકાને રામકબીર ઉદાધર્મ પરંપરાના નામે આપણે ઓળખીએ છીએ. જીવણજી મહારાજ દ્વારા પ્રબોધિત સાખીઓ કે બીજી કોઈ પણ બાબત ઉપદેશ શબ્દ પ્રમાણે નથી કરતો. અરીઠા નિવાસી નિજ ભક્ત હરિદાસ નડિયાદાએ ગ્રંથસ્થ મહારાજ ગ્રંથસ્થ કરવાનો પ્રયાસ કર્યો છે. એક ખાસ અવલોકન કે હરિદાસજીનો જીવનજી માટે મહારાજ, સદગુરુ, ગુરુ વિશેષણો નથી વાપર્યા. માત્ર ને માત્ર એક વાત બધી જગ્યાએ વાંચવાની મળે છે, તે વૈષ્ણવ જીવનદાસજી. આગલોડ નિવાસી શ્યામદાસજીએ પોતાના પિતા અને કાંઠા સમાજના ઉદ્ધારક કૃષ્ણદાસજી માટે વૈષ્ણવ કૃષ્ણદાસજી શબ્દ પ્રમાણે કર્યા છે. ક્યાંય દવે મહારાજ કે સદગુરુનો દંભ શોધ્યો જડતો નથી. કાહુ કા ગુરુ જોગડા, કાહુ કા દરવેશ, રામ ભગત કો જીવના કહા જાણે ઉપદેશ. આવું કહેનાર વૈષ્ણવ જીવનદાસજી માટે આપણે સદગુરુ શબ્દ પ્રયોગ કરીને ઉચ્ચ આસને બેસાડ્યા છે. તેઓ તો માત્ર વૈષ્ણવ જન કે સંતજન હતા, હોદ્દો કે ઉપાધિ સ્થાન તો અતિ ધાર્મિક ધર્મનિષ્ઠ કહેવાતી જાતિમાં જોઈએ છે. મઠાધિપતિ, મહામંડલેશ્વર કે 1008, મુલ્લા, મૌલવી, સૈયદ, પાદરી, પોપ, મુનિ, સાધુ, સંન્યાસી, શ્વેતાંબર કે નાગા બાવાની ઉપાધિઓ આ જગતમાં જેટલો સડો પેસાડ્યો છે અને જે નુકસાન કર્યું છે તેવું રેશનાલિસ્ટ જાતિએ કર્યું નથી. રેશનાલિસ્ટોમાં એટલે કે બુદ્ધિજીવી કોઈ ધાર્મિક સ્થાનો ઉપર હુમલો કર્યાનું મને યાદ નથી કે ઇતિહાસમાં એવા બનાવોની નોંધ ક્યાંય જોવા મળતી નથી. જગતમાં સર્વપ્રથમ રેશનલ તરીકે જો કોઈને સ્થાન આપવું હોય તો તે સ્થાન લંકાપતિ રાવણને આપી શકાય. રાવણ નાસ્તિક નહોતો પણ વિચક્ષણ બુદ્ધિજીવી હતો. રાવણે પ્રત્યક્ષ કોઈની ઉપર એક પણ વાર હુમલો કર્યો હોય તેવો બનાવ નથી જોવા મળતો. રાવણ અતિચતુર બુદ્ધિશાળી હતો, સાથે સાથે ચારિત્રવાન, શિસ્તપ્રેમી અને આયોજનબદ્ધ કામ કરવામાં માનતો હતો. રાવણનું ચરિત્ર ક્યાંય ખરડાયેલું ન હતું. ભોગવિલાસી, ચરિત્રભ્રષ્ટ અને સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો રાખનાર ઇન્દ્ર એકદમ ભ્રષ્ટ ચરિત્રહીન હતો. સહેશરમ વિના પોતાના નાના ભાઈની, સૂર્યની પત્ની સાથે સવાર સવારમાં સંબંધ બનાવવામાં તેને સંકોચ થતો નથી. આ લંપટને ચારિત્રનો, બુદ્ધિનો ડર લાગ્યો, તેથી તેને ખોટી વાત ઉપજાવી કાઢી કે રાવણ સ્વર્ગલોક ઉપર હુમલો કરીને આપનું રાજ હડપ કરી લેશે, માટે તેને મારી નાખો, અને વગર વિચારે બધા રાવણ ઉપર તૂટી પડ્યા. તેને રાક્ષસની ઉપમા આપી. વિષ્ણુ તેનો વધ કરવા તૈયાર થયા. ધર્મગ્રંથો, શાસ્ત્રો, ધર્માચાર્યો, આશ્રમવાસીઓ, ઋષિઓ બધા જ વિરુદ્ધમાં. ચારિત્રહીન લંપટ ઇન્દ્રની આગળ રામ રહીમ, આસારામ કે રામપાલ વામણા છે. ઇન્દ્ર તો પાછો દેવાધિદેવ થઈ ગયો, પૂજનીય થઈ ગયો. પૌરાણિક વાતને જવા દઈએ, આજની વાત કરીએ, જે કૃષ્ણમૂર્તિ, યુજી કૃષ્ણમૂર્તિ, પ્રોફેસર યશપાલ, સ્વામી અગ્નિવેશ, ગુજરાતના દંતાલી સ્થિત સ્વામી સચ્ચિદાનંદનો ચાહક વર્ગ, લલ્લુપંજુ શિષ્યવર્ગ નથી, કેટલો લોભી, લંપટ, બળાત્કારી પપ્પુઓનો વ્યાપ રાજકુંવરની માફક વધતો જાય છે. ચરણ પખાડવા માટે લાંબી લાંબી લાઈનો લાગી જાય છે. આ આજના આધુનિક ભારતની દાસ્તાન છે. શિક્ષણ વધ્યું, શિક્ષિત વર્ગનો વ્યાપ વધતો ગયો, પણ વિદ્વતા, વિચારશીલતાનો ગ્રાફ નીચે ઉતરતો રહ્યો છે. અક્ષર જ્ઞાનથી સમૃદ્ધ થયેલ વર્ગ વિચારથી વંચિત રહી ગયાનો અફસોસ છે. આ વર્ગ ઈશ્વર અને વળી બુદ્ધિ ગેપ, અષ્ટમ પષ્ટમ વિધિઓ કરાવતો થઈ ગયો છે. ધર્મના નામે ધંધાર્થીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. આજે ભારતમાં દેવસ્થાનો, તમામ ધર્મોના સંપ્રદાયો વધ્યા છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે, અરે આપના ઉદા ભક્ત સંપ્રદાયમાં પણ જોઈએ તો પરથારા નષ્ટ થતા ગયા, પણ ભક્તોના ગામોમાં મંદિરો વધતા ગયા. વાસ્તવિકતા એ છે કે દેશમાં સર્વત્ર ધાર્મિક સ્થાનો વધ્યા અને સાથે સાથે ભ્રષ્ટાચાર અને તેનું પાલન કરનાર ધર્માચાર્યનો વ્યાપ પણ મોટો થયો. ધર્મ અને ઈશ્વરના પ્રચારથી સદાચાર વધવો જોઈએ કે ભ્રષ્ટાચાર? ખરેખર વાસ્તવિકતા તો એ છે કે પૂજા ઉપાસના અને દેવસ્થાન કે ધાર્મિક સ્થાનોમાં વધતા વ્યાપ સાથે મનુષ્યમાંથી ઈશ્વર કે અલ્લાહનો ડર નીકળી ગયો છે અને બેફામ થઈને અસામાજિક ભ્રષ્ટાચારી કાર્યો કરે છે. આમ જનતાની વાત જવા દો, ધર્મના રખેવાળ પણ બેફામ બન્યા છે. ભારત પુણ્યભૂમિ કહેવાય છે, ઈશ્વરના અવતારની ભૂમિ તરીકે ઓળખીએ છીએ. તેના કરતાં જ્યાં સૌથી વધુ લોકો વસે છે તેવા દેશો વધુ સમૃદ્ધ જ નહીં પણ અતિ પ્રામાણિક છે. સૌથી પ્રિય અને રહેવા લાયક દેશોની યાદીમાં ભારતનો નંબર 141મો છે. આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પોર્ટુગલનો પ્રથમ 5મા ક્રમાંકમાં છે. યાદ રાખો, લુખ્ખ ધર્મ કે ઈશ્વર કશા કામનો નથી. કબીરજીએ ઈશ્વર અને ધર્મની સાથે જીવન જીવવાની પદ્ધતિ આપી છે. જીવન વિના ધર્મ નકામો છે. ધર્મ એ પ્રવાહનું સ્વરૂપ છે જે સતત વહેતો રહે. નદીનો પ્રવાહ અટકતો નથી, સતત ગતિશીલ રહે છે અને આ પ્રવાહ ગંધાતો નથી. વહેણ અટકી જાય તો દુર્ગંધ પેદા કરે અને બદબૂમાંથી જે રોગચાળો ફેલાય એ રીતે આજે ભારતમાં ધર્મરૂપી રોગચાળો ફાટી નીકળ્યો છે. આ રોગચાળો ડામવાની રસી હજુ સુધી શોધી શકાઈ નથી. વચ્ચે વચ્ચે કબીર, નરસિંહ મહેતા, વૈષ્ણવ જીવનદાસજી, રાજા રામમોહન રાય, ગાંધીજી જેવા આ જગતમાં આવીને રસીકરણ કરી જાય છે, પરંતુ સ્વચ્છતાના અભાવે આ રસીકરણ બગડી જાય છે અને રોગચાળો યથાવત રહી જાય છે. એમાં આજે પાછું સોશિયલ મીડિયા જોડાયું છે. સ્માર્ટફોન અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક જોડાયા છે. દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે નરી લુખી ધાર્મિકતા અંધશ્રદ્ધા છે, છતાંય બધાને તેમાં સાચી વૈજ્ઞાનિકતાના દર્શન કરાવતા નથી. પોતાની ધાર્મિકતાના શબ્દ શબ્દમાં વિજ્ઞાન છે એમ સાબિત કરવું અને આવા લેભાગુઓ નાસા નામનો દુરુપયોગ કરતા થયા છે. આને કારણે સામાન્ય માનવી ભ્રામક વાતોમાં ચાલીને અધર્મને ધર્મ માનીને અનુકરણ કરવા માંડે છે, જે સમાજ માટે અતિ ઘાતક છે. આજે કેટલીય વેબસાઇટ અને યુટ્યુબ ચેનલો ઉપર આવા પ્રવચનો, માહિતી અને વિડીયો ફરતા થયા છે. સામાન્ય મનુષ્ય તેની સચ્ચાઈ પારખવા જતો નથી, બસ શ્રદ્ધાના બળ ઉપર દોરવાઈ જાય છે. કેટલાક ઉદાહરણો જોઈએ તો કર્મકાંડીઓનો દાવો છે કે હોમમાં વસ્તુઓનો અભિષેક થાય છે તેના દ્વારા વાતાવરણ શુદ્ધ બને છે અને ધુમાડામાં ઓક્સિજન હોય છે, કાર્બન ડાયોક્સાઇડ નથી હોતો. ઓમના ઉચ્ચારણના ફાયદા ગણાવતી અનેક વેબસાઇટ ઉપલબ્ધ છે. મંત્રશક્તિ, તંત્રશક્તિ, પેટમાં દુખાવા માટે જે થાઇરોઇડના ઉપાય માટે ઓમનો જાપ કરો વગેરે વગેરે. પરંતુ આના માટે આ કહેવાથી વેબસાઇટ કોઈ પુરાવા આપતી નથી. બસ માત્ર માની લેવાનું. થાઇરોઇડનો અચૂક ઇલાજ હોય તો બંધ કોઈ કરાવતું કેમ નથી? ટૂંકમાં કહેવું હોય તો આજે માર્ગ ભૂલવા માટે અનેક રસ્તાઓ ઉપલબ્ધ છે. સીધા સાદા મનુષ્ય માટે લાલબત્તી બતાવું છું કે દેખાદેખી ગુરુઓના કે ધર્મના રવાડે ન ચડવું. શક્ય હોય તો ગુરુ કરતાં પહેલાં તેમની પરીક્ષા કરો, બરાબર ચકાસણી કરો. અતિ ધાર્મિક કરતાં રેશનલ વ્યક્તિ પ્રામાણિક વધુ હોય છે. બને તો આવા રેશનલની સલાહ લો. સારા પુસ્તકોનું વાંચન રાખો. ગુરુ કરતાં પુસ્તકો સાચો માર્ગ બતાવવામાં મદદ વધુ કરશે. દાન કરવાની ઈચ્છા હોય તો પ્રથમ શિક્ષણ કે આરોગ્યની પસંદગી કરો અને તે પણ કોઈ પોતાના કુટુંબ કે સંતાનોના ભોગે કદીએ નહીં. જાપ, હોમ કે મંત્રથી મુક્તિ મળશે તેવું કહેનાર પાસે પુરાવા માંગો અને બરાબર ચકાસણી કરો. મોબાઈલ કે ફેસબુક પર ફરતા મેસેજીસને સાચા ન માની લેવા. વધુ આવતા અંગે.